જયમાં જય રમાનાથ. પ્રાર્થના વિભાગ અહીંયા પૂરો થાય છે, પ્રેરણા વિભાગ શરૂ થાય છે. પ્રેરણા નંબર 204. રથના ચક્રો ફરતા રહે છે પણ ધરી તદ્દન સ્થિર છે, એથી વાહન ગતિશીલ બને છે. આંધી તોફાન અને ઘોર વર્ષામાં પણ આકાશ અચલ છે. મન બુદ્ધિ ચલાયમાન છે, શરીર ક્ષયિષ્ણુ છે, પરંતુ આંતરચેતના અક્ષુબ્ધ છે. ચેતનાની અડોલ અવસ્થા પ્રશાંત હોય છે. આંતર અને બાહ્ય વંટોળથી અવિચલિત હરિચરણ આશ્રિત ભક્ત ધૂપ છાંવ જેવા જીવન પ્રસંગોમાં પ્રભુને અનંત કારુણ્ય વર્ષા અનુભવશે. ભાગવત વિધાનને સહર્ષ સ્વીકારી લેશે. ચંચળ પ્રકૃતિનો દ્રષ્ટા બને થોડું મલકશે. પૂજ્ય ભાઈ અહીંયા ગતિ અને સ્થિતિની વાત કરે છે. રથના ચક્રો ફરતા રહે છે પણ ધરી એકદમ સ્થિર છે, એને કારણે જ વાહન ગતિશીલ બને છે. ચક્રો ફરે છે, ધરી એમ જ છે. ગતિશીલતા એને કારણે વાહનમાં આવે છે. ધરી આની અંદર એકદમ સ્થિર રહે છે, એ ફરતી નથી. ચક્રો ચલિત છે, ધરી ત્યાં જ સ્થિર છે. આંધી તોફાન અને ઘોર વર્ષામાં પણ આકાશ અચલ છે. આંધી આવે છે, તોફાન આવે છે, કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાય છે, જોરદાર પવન ફૂંકાય છે. ઘણી વખત એમ થાય કે આ શું થશે, એટલું બધું વાતાવરણ પલટાઈ જાય છે. ગજબની આંધી, ખૂબ મોટું તોફાન અને અનરાધાર વર્ષાની અંદર પણ આકાશ અચલ છે. આકાશમાં સૂર્ય ચંદ્ર તારાઓ હોય તો પણ એક અચલ છે, વાદળાઓ હોય, તોફાન હોય, વીજના ચમકારા હોય, આંધી હોય, તોફાન હોય, ગજબની જોરદાર વર્ષા હોય, પણ આકાશ અચલ છે, એમ જ રહે છે. થોડી વારમાં આંધી અને તોફાન જતું રહે છે, કાળા વાદળો વરસી જાય છે અને હલકા ફુલકા બની જાય છે. આકાશ તો ત્યાં જ હતું, તેવું જ હતું, અને અત્યારે પણ ત્યાં જ છે અને તેવું જ છે. એને કોઈ ફરક પડતો નથી. મન અને બુદ્ધિ ચલાયમાન છે, મન ચંચળ છે, અહીંથી ત્યાં કુદાકુદ કરે છે. બુદ્ધિ તર્ક શોધે છે, કંઈક ને કંઈક પોતાને જે લિમિટેશન્સ છે એનાથી પણ એ કંઈક માપવાનો પ્રયત્ન કરે છે, કંઈક જોવાનો પ્રયત્ન કરે છે, કંઈક તર્ક કરે છે, કંઈક વિચારો કરે છે, કંઈક નવું નવું સુજાણે છે. પણ આફ્ટર ઓલ આ બધું હ્યુમન લિમિટેશન્સ છે. ભાગવત માર્ગે, અપાર્થિવ માર્ગે જ્યારે આગળ વધવાનું હોય ને, ત્યારે એક વખત ભાગવત માર્ગ નક્કી કરી લેવા માટે બુદ્ધિ વાપરવાની, પછી શ્રી વિગ્રહના દર્શન કરવા માટે જ્યારે અંદર જઈએ ને, ત્યારે બહાર પગરખા ઉતારી દઈએ છીએ, એમ જ બુદ્ધિ નો અંચળો બહાર મૂકે ને ગર્ભદ્વારમાં પ્રવેશ થાય છે ત્યારે હૃદયથી દર્શન થાય છે, નહીં કે બુદ્ધિથી. એ તો ચલાયમાન છે, તર્ક કરે છે, વ્યવધાનો ઉભા કરે છે. દર્શન તો અતર્ક્ય છે, અચિંત્ય છે, અગમ્ય છે. એને બુદ્ધિ માપી શકે નહીં, એને હૃદય જ અનુભવી શકે. શરીર ક્ષયિષ્ણુ છે, શરીર નાનું છે, એમાંથી મોટું થાય છે, પછી અમુક સમયે એમાં ધીરે ધીરે ક્ષય થવા માંડે છે, શક્તિઓ ઘટવા માંડે છે. પરંતુ આંતર ચેતના આ બંને વખતે અક્ષુબ્ધ છે, એક શુદ્ધ થતી નથી. પોતાની રીતે જ એકદમ અડોલ અવસ્થા અને પ્રશાંતિને વરેલી હોય છે. મન અશાંત બને, ચિત્ત ચંચળ બને, પરંતુ આંતર ચેતના અક્ષુબ્ધ છે. એ ચેતનાની અવસ્થા અડોલ છે, આંતરદીપ છે, રત્નદીપ છે, નિર્ધ્રુમ છે, નિષ્કંપ છે, ઉર્ધ્વમાં ગતિ છે, શીતળતા છે, શાંતિ છે, પ્રશાંતિ છે. કારણ કે અડોલ અવસ્થા છે, કંપન નથી. ઉર્ધ્વની અંદર શિખા જાય છે, નિષ્કંપ છે, પ્રશાંત છે, પ્રશાંતિને ભરેલો છે. આંતર અને બાહ્ય વંટોળથી અવિચલિત ભક્ત હરિચરણ આશ્રિત હોય છે. જીવનની અંદર આવતા અપ એન્ડ ડાઉન હર્ડલ્સ, અંદર અને બહારના વંટોળથી જેણે હરિચરણ પકડી લીધા છે, એના આશ્રય છે, એના શરણે છે, એ અવિચલિત રહે છે, ચલાયમાન થતું નથી. ભગવાનના ચરણે નમીને એ પડ્યો રહે છે અને તોફાન ઉપરથી પસાર થઈ જાય છે. પેલા નાની નાની લોન હોય ને, કુમળું કુમળું ઘાસ, મોટા વૃક્ષો તોફાનમાં ઉખડી જાય છે, પણ કુમળું જે ઘાસ છે એ નમી જાય છે, તોફાન પસાર થઈ જાય છે, પાછું ઘાસ ઊભું થઈ જાય છે અને તરોતાજગી અનુભવાય છે. તો હરિચરણ આશ્રિત ભક્ત આવો જ છે. ધૂપ છાંવ જેવા જીવનના પ્રસંગોમાં ક્યાંક છાયા, ક્યાંક ધૂપ, ક્યાંક ઉતાર, ક્યાંક ચઢાવ, ક્યાંક સુખ, ક્યાંક દુઃખ, ક્યાંક અંધકાર, ક્યાંક પ્રકાશ, આ બધું એને સ્પર્શતું નથી. આની અંદર પણ એ પ્રભુને અનંત કારુણ્ય વર્ષા અનુભવે છે. અને જે છે, જેવું છે, એવું ભાગવત વિધાન છે, એવું તર્ક વિના એક શ્રદ્ધાથી ભાગવત વિધાનને સહર્ષ સ્વીકારી લે છે. એને કારણે જ એ પ્રશાંતિનો અનુભવ કરે છે. જ્યારે ચંચળ પ્રકૃતિનો દ્રષ્ટા બનીને થોડું મલકે છે, એ દ્રષ્ટા બને છે. પ્રકૃતિ ચંચળ છે, પણ એટલી તો સમજ છે કે ચંચળ છે અને એનો મલકાટ છે. ખરો આશ્રિત તો ભગવત ચરણ આશ્રિત છે, એ જ છે. એના પર અનંત કારુણ્યની વર્ષા છે. અને ભાગવત વિધાન જ એને દોરી જાય છે, જે એને પ્રશાંતિનો અનુભવ કરાવે છે. પ્રેરણા નંબર 205. પરાતપરની પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે, તેના દ્વારા ક્ષણે ક્ષણે સર્જન, અને લય થતા રહે છે. આસક્તિને કારણે જ સુખ દુઃખ અનુભવાય છે. તરંગો જળનું જ સર્જન છે. સુખ દુઃખના તરંગો ભવાબ્ધિના જ છે. સર્જનના ગર્ભમાં જ પ્રલય સમાયેલ છે. જન્મમાં જ વિકાસ અને મરણ સમાયેલા છે. યથાકાળે પ્રગટ થાય છે. અરુણોદયમાં જ સૂર્યાસ્ત છુપાયેલો છે. અનાદિકાળથી તેજ તિમિરની આ રમત ચાલી રહી છે. પ્રભુનું માત્ર લીલા નાટ્ય સમજે માંગલ્ય દર્શન કરવાથી સુખ દુઃખના દ્વંદ્વોથી પર થવાય છે. અનિર્વચનીય આનંદની ઉપલબ્ધિ થાય છે. પૂજ્ય ભાઈ આ પ્રેરણામાં કહે છે, પરાત્પર પરમાત્માને પરમેશ્વરની આ પ્રકૃતિ છે એ સતત પરિવર્તનશીલ છે. એમાં સતત પરિવર્તન આવે છે, એક જ નથી રહેતું. પ્રભાત થાય છે, ઉષા આવે છે, અરુણ રથ આવે છે, ત્યાર પછીનો સમય 9-10 નો, પછી બપોરનો સમય જે ગરમી આપે છે, સાંજનો સમય, સંધ્યાનો જે થોડી શીતળતા સાથે દિવસનો અંત આવી રહ્યો છે એવું સૂચવે છે. સંધ્યા અને પછી રાત્રિની 16ની અંદર સંધ્યાના ડૂબતાની સાથે જ દિવાકર ડૂબે છે. દિવસ પરિવર્તનશીલ છે, રાત્રિ પરિવર્તનશીલ છે. રાત્રિમાં પણ ચંદ્ર તારાઓ આવે છે અને સવાર થતા જતા રહે છે. એમ જ ઋતુ ચક્ર પણ ચાલે છે. શિશિર, ગ્રીષ્મ, વર્ષા, પાનખર, વસંત, અલગ અલગ ઋતુઓ બદલાતી રહે છે. બધું જ પરિવર્તનશીલ છે. તેના દ્વારા ક્ષણે ક્ષણે સર્જન અને લય થતા રહે છે. આ પરિવર્તનમાં જ એક સર્જન થાય છે અને સર્જનની સાથે જ જોડાયેલો લય છે એ પણ થાય છે. સવારની સાથે સાંજ જોડાયેલી છે, સૂર્યોદયની સાથે સૂર્યાસ્ત જોડાયેલો છે. આસક્તિને કારણે જ સુખ દુઃખ અનુભવાય છે. આ બધામાં જ્યારે આસક્ત થઈએ છીએ ને, મોહ લાગે છે ને, ત્યારે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. આપણને ગમતું થાય ત્યારે સુખ, ન ગમતું થાય ત્યારે દુઃખ. આ આછો આનંદ અને દુઃખની છાયા બધું જ અનુભવીએ છીએ. પરંતુ પૂજ્ય ભાઈ કહે છે, સુખના ગર્ભમાં પણ દુઃખ છુપાયેલું છે. સુખ એટલે ઓછું દુઃખ, દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે. જેવી રીતે સુખના ગર્ભમાં દુઃખ છે, એવી રીતે દુઃખના ગર્ભમાં સુખ છે. તો આ સુખ આવે છે ત્યારે ઓછું દુઃખ લાગે છે, પણ બધે એક સાથે રિલેટેડ તો છે જ. અપ એન્ડ ડાઉન્સ આવે છે, સર્જન છે એનો લય થાય છે, જેનો ઉદય થાય છે એનો અસ્ત થાય છે. પ્રકાશ આવે છે તો અંધકાર એના ગર્ભમાં છુપાયેલો છે, અને અંધકાર આવે તો એના ગર્ભમાં પ્રકાશ છુપાયેલો છે. એવી જ રીતે તરંગો જળનું જ સર્જન છે. સમુદ્ર કાંઠે બેસી રહો, જોયા કરો, જોયા કરો, શાંત થતા જાઓ અને એના તરંગો અને જળ સાથે જ્યારે એકત્વ અનુભવો છો ત્યારે એવું થાય છે કે આ તરંગો છે એ જળમાંથી જ સર્જન પામેલા છે. તરંગો સમુદ્રના મોજાઓ એ જળનું જ સર્જન છે. એવી જ રીતે સુખ દુઃખના તરંગો ભવાબ્ધિના જ છે. ભવરૂપી અબ્ધિ, ભવરૂપી સમુદ્ર, ભવરૂપી સાગર, એની અંદર સુખ દુઃખ ના તરંગો આવે છે. એ આ ભવાબ્ધિ ના જ છે. સર્જનના ગર્ભમાં પ્રલય સમાયેલો જ છે. જન્મની સાથે જ વિકાસ અને મરણ પણ સમાયેલા છે. જન્મ થાય તો આપણને આનંદ થાય છે, વિકાસ થાય તો આનંદ થાય છે, મરણ થાય તો દુઃખ થાય છે. પણ આ જન્મની સાથે જ સંકળાયેલું છે અને યથાકાળે એ પ્રગટ થાય છે. અરુણોદયમાં જ સૂર્યાસ્ત છુપાયેલો છે. સરસ મજાનું પ્રભાત આવે છે, સૂર્યોદય થાય છે, તરોતાજા તાજગી, મહેકતા ફૂલો, ચહેકતા પક્ષીઓ, એક સરસ મજાની વાતાવરણની ગજબની તાજગી. પણ એની સાથે જ અસ્તાચળમાં જતો સૂર્ય છુપાયેલો છે, સૂર્યાસ્ત છુપાયેલો છે. અનાદિકાળથી ધેર ઇઝ નો બિગિનિંગ, ધેર ઇઝ નો એન્ડ. અનાદિકાળથી તેજ તિમિરની આ રમત ચાલી રહી છે. થોડી વાર તેજ દેખાય છે, થોડી વાર તિમિર દેખાય છે, થોડી વાર ધૂપ છે, થોડી વાર છાંવ છે, થોડી વાર પ્રકાશ છે, થોડી વાર અંધકાર છે, થોડી વાર વસંત છે, થોડી વાર પાનખર છે, ચાલ્યા જ કરે છે. આ પ્રભુનું માત્ર લીલા નાટ્ય સમજી લો અને એના લીલા નાટ્યની અંદર હંમેશા માંગલ્ય દર્શન કરતા રહો. આ વિશ્વ છે એ પ્રભુનો રંગમંચ છે. આ ધરા છે એ ભગવાનનો નાટ્યમંચ છે. રંગસ્થલી અને નાટ્યમંચ. અને પોતે ગજબનો લીલા નાટ્ય કરે છે, લીલા કરે છે. ગજબનો નટ છે, એની લીલા પણ છે, એ નટ પણ છે, નટેશ્વર પણ છે, એનું લાસ્ય પણ છે, એનું તાંડવ પણ છે. પરંતુ દરેક સમયે એ જે કરે છે એ મંગલમય છે. આવું માંગલ્ય દર્શન કરવાથી સુખ દુઃખના દ્વંદ્વોથી પર થવાય છે. દ્વંદ્વો જ વિમાસણ મૂકે છે. સુખની લાકડી પકડો એક છેડો તો લાકડીનો બીજો છેડો દુઃખ આવી જાય છે. લાકડીનો એક છેડો પ્રકાશ પકડો તો બીજો છેડો અંધકાર આવી જાય છે. એની મેળાએ જ આવે છે, એની સાથે જ આવે છે. પરંતુ બધું પ્રભુની ઈચ્છા રહસ્યમય છે, પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને પ્રભુ કલ્યાણકારી છે, એ હંમેશા કલ્યાણ જ કરે છે. આવી ભાવના જો આવી જાય તો સુખ અને દુઃખના દ્વંદ્વોથી પર થઈ જવાય છે અને અનિર્વચનીય આનંદની ઉપલબ્ધિ થાય છે. જગતની અંદર રહીને આપણે જે આનંદ મેળવીએ છીએ એ તો આનંદની છાયાની છાયાની છાયા માત્ર છે. પરંતુ સર્વોચ્ચ આનંદ તો દ્વંદ્વોથી પર થવામાં છે. સર્વોચ્ચ આનંદ તો પરાત્પરના પરમેશ્વરના ચરણો પકડવામાં છે, એના ચરણ અને એનું શરણ બંને સ્વીકારવામાં છે. ત્યારે દ્વંદ્વો નીચે રહી જાય છે, તમારું ઉર્ધ્વમાં પદાર્પણ થાય છે. નીચે રહેલા દ્વંદ્વો આપણને અસર કરતા નથી. જેવી રીતે આપણે પ્લેનમાં મુસાફરી કરીએ તો નીચેનું પોલ્યુશન, ટ્રાફિક, સિગ્નલ બધું નીચે રહી જાય છે, પણ એ મુસાફરીમાં નડતું નથી, કારણ કે આપણે ઉપર પહોંચી ગયા. એ નીચે ચાલુ જ છે પણ આપણને નડતું નથી. એવી જ રીતે આપણે ઉર્ધ્વની અંદર જઈએ, આપણી ચેતના વિકાસ લે, તો નીચેના જે દ્વંદ્વો છે એ એમ જ ચાલે છે પણ આપણને સ્પર્શતા નથી. અને ઉર્ધ્વમાં જતાની સાથે જ ભગવાનના સાથ સહકાર અને કૃપાથી અનિર્વચનીય આનંદની ઉપલબ્ધિ થાય છે, જે શાશ્વત આનંદ છે, જે શાશ્વતીની કૃપા છે. ત્યાં શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ ને શાશ્વત મુક્તિ, મુક્ત ઉડયન છે. પક્ષીઓનો કલશોર આપણે સાંભળતા હતા પણ અહીંયા તો ખુદ દિલ ટહુકો કરે છે. ગાય ઉઠે છે, ઝૂમી ઉઠે છે, મુક્ત આનંદની અભિવ્યક્તિ થાય છે. એ જ પરમાત્મા પરમેશ્વરી પરાત્પરનું મોટું વરદાન છે. પ્રેરણા નંબર 206. વ્યવહાર જગતમાં માર્ગદર્શક જરૂરી છે, એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ ગુરુ આવશ્યક છે. ગુરુનું ખરું ગુરુત્વ એ છે કે અસતમાંથી સતમાં સ્થિર કરે, તમસમાંથી જ્યોતિમાં જાગ્રત કરે અને અમર્ત્યની ઉપલબ્ધિ કરાવે. ગુરુનું વાત્સલ્ય શિષ્યનું જીવન ઘડતર કરે છે, તેના તન મન અને બુદ્ધિનું વિશુદ્ધિકરણ કરી શાસ્ત્ર અને અધ્યાત્મ બંનેનું જ્ઞાન આપે છે. આજ્ઞાંકિત શિષ્ય ગુરુના ઉપદેશ પ્રત્યે ગ્રહણશીલ હોય છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ માત્ર શાસ્ત્રજ્ઞ નથી હોતા, તેમને સત્યની અનુભૂતિ પણ હોય છે. આપણે જે જાગતિક જીવન જીવીએ છીએ, વ્યવહારિક જીવન જીવીએ છીએ, એમાં પણ આપણને કોઈ ને કોઈ માર્ગદર્શક જોઈએ છીએ. આપણા માતા પિતા હોય, શિક્ષક હોય, ગમે તે હોય, પણ એ લોકો પાસેથી, આપણા વડીલો પાસેથી આપણે એનું માર્ગદર્શન મેળવીને વ્યવહારિક જગતની અંદર કામ કરતા હોઈએ છીએ. એ જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ પદાર્પણ કરવું હોય તો કોઈ માર્ગદર્શક તો જોઈએ ને, જેને આપણે ગુરુ કહીએ છીએ. ગુરુનું ખરું ગુરુત્વ શું છે? તો કે અસતમાંથી સતમાં સ્થિર કરે. જે વસ્તુ અસત છે, અશાશ્વત છે, જે કાયમી નથી, જે વિરોધાભાસી છે, આપણા ષડ રિપુઓ છે, મોહ માયા ક્રોધ છે, મેઇનલી તો ઈગો છે, આ બધું જે છે, એમાંથી મુક્તિ અપાવે ને સતમાં, એટલે જે શાશ્વત છે, જે સત્ય છે, જે શિવ છે, જે સુંદર છે, સત્યમ શિવમ સુંદરમ, આની અંદર સ્થિર કરે. તમસમાંથી જ્યોતિમાં જાગ્રત કરે અને અમર્ત્યની ઉપલબ્ધિ કરાવે. તમસમાંથી અંધકારમાંથી જ્યોતિમાં જાગ્રત કરે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તું હી નો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા, તમસમાંથી તું ઉદ્ધાર કરી દે અને મારા જીવનમાં પરમ જ્યોતિને તું જાગ્રત કર, અને અમર્ત્ય જે શાશ્વત છે, જે મુક્ત છે, જે ખરો આનંદ છે, એની ઉપલબ્ધિ કરાવે, એ સાચા ગુરુ. ગુરુ જ્ઞાની પણ હોય છે, બ્રહ્મનિષ્ઠ પણ હોય છે, અનુભૂત પણ હોય છે, પણ સાથે સાથે ગુરુ શિષ્યને વાત્સલ્ય પણ આપે છે, એના જીવનનું ઘડતર પણ કરે છે. શિષ્યના તન મન અને બુદ્ધિનું એ વિશુદ્ધિકરણ કરે છે, સરસ મજાના સંસ્કારોનું સિંચન કરીને એક નાનું એવું બીજ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ અને છોડમાંથી શિષ્યને વટવૃક્ષ બનાવે છે. એનું તન શુદ્ધ કરે છે, એનું મન શુદ્ધ કરે છે, એના બુદ્ધિ, એના વિચારો, એના તર્ક બધું જ શુદ્ધ કરે છે, વિશુદ્ધ કરે છે, અને શાસ્ત્ર અને અધ્યાત્મ બંનેનું એ જ્ઞાન આપે છે. ખરો શિષ્ય એ હોય કે જે આજ્ઞાંકિત હોય, જે ગુરુ બેઠા હોય એનાથી નીચેનું આસન ગ્રહણ કરીને, એને પ્રણામ કરીને ઉપદેશ ગ્રહણ કરવા માટે તૈયાર થાય, એની પૂજા કરે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ गुरुदेवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः। आवा जे गुरु होय के जे ब्रह्मा छे विष्णु छे गुरु महेश्वर छे अने साक्षात परब्रह्म होय एवा गुरु ने नमन करे छे अने हाथ जोड़ी ने पोताना संशयों नु समाधान मांगे छे। आज्ञांकित शिष्य गुरुना उपदेश प्रत्ये एकदम ग्रहणशील होय छे। क्यारेक कोई खोटा गुरु मळी जाय एवुं पण बने के जे ब्रह्मनिष्ठ न होय जेने सत्यनी अनुभूति न होय तो अहींयाथी जे साचो शिष्य छे एणे चुपचाप खसी जवुं जोईए अने बीजा गुरुनी शोध करवी जोईए पण पेला गुरुने निंदा कदी नहीं करवी जोईए। અને જ્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળી જાય ત્યારે આ બ્રહ્મનિષ્ઠ ગુરુ એ ખરેખર ઉર્ધ્વના માર્ગે લઈ જાય છે। હૃદયની અંદર એક નિર્વાત દીપ જગાવે છે, નિષ્કંપ દીપ જગાવે છે અને શાશ્વતીની ઉપલબ્ધિ પણ કરાવે છે। ખાલી શાસ્ત્ર જ નહીં, બ્રહ્મનિષ્ઠ પણ જાણતા, બ્રહ્મનિષ્ઠ પણ ગુરુ હોય છે, શાસ્ત્રજ્ઞ પણ હોય છે, પણ એમને ખરેખર તો સત્યની અનુભૂતિ હોય છે। આ અનુભૂતિવાળા ગુરુ જ ખરા માર્ગદર્શક બને અને શિષ્યને એવરેસ્ટ સુધી પહોંચાડી શકે, ગૌરીશંકર સર કરાવી શકે। અને જ્યારે અમુક કક્ષાએ શિષ્ય પહોંચે ને ત્યારે ગુરુ ખુદ ખસી જાય છે અને શિષ્યની જગ્યાએ ભક્ત અને ભગવાન ગુરુની જગ્યાએ, ભક્ત અને ભગવાનનો સીધું જ સામીપ્ય, સીધું જ જીવન શરૂ થાય છે। અને ત્યાંથી ગુરુ એમ જ કહે છે કે હવે મારી જરૂરિયાત નથી, તું ખરેખર શાશ્વતને પામવાનો તું પોતે જ પ્રયત્ન કર। શાશ્વત છે જે અમર્ત્ય છે, જે અગમ્ય છે, જે અતર્ક્ય છે, જે અચિંત્ય છે, એ જ તને જવાબ આપશે, એ જ તને સમાધાન આપશે અને એ જ હાથ પકડીને તને ગૌરીશંકર સુધી લઈ જશે। આ સાચા ગુરુ, જે સત્યથી અનુભૂત હોય એવા ગુરુ શિષ્યનું પરમ કલ્યાણ ઈચ્છે છે અને એને ગૌરીશંકર સુધી પહોંચવામાં મદદ કરે છે। અને જ્યાં પોતાની જરૂરિયાત નથી ત્યાંથી ખસી અને સીધો રસ્તો બતાવી દે છે। આવા ગુરુ ભાગ્યે જ મળે અને મળી જાય તો પોતાની જાતને ખરેખર ધન્ય માનવે, એના કૃપા પાત્ર બનવું અને એના ચરણોની અંદર સેવારત રહેવું એ શિષ્યનો ધર્મ બને છે। પ્રેરણા નંબર 207। કદમના સઘન કાનનમાં ધેનું ચરાવતા, સખાઓ સાથે આનંદ વિહાર કરતા, ગોપાલને ચરણ રજ લેવા નંદનવનના દેવતાઓ અને ઋષિ મુનિઓ લાલાયિત થઈ વૃંદાવન આવે છે। સ્વર્ગની અપ્સરાઓ દર્શન માટે ઉત્સુક બને વૃંદાવન તરફ દોટ મૂકે છે। નંદનવન ઉપભોગ ભૂમિ છે, એનો આનંદ અલ્પજીવી છે। મુરલીવાદન, રાસ નૃત્ય અને કૃષ્ણ નૃત્યને બંકેમ છટા આગળ નંદન કાનનના ભોગ તદ્દન નગણ્ય ફિક્કા અને પાર્થિવ છે। કૃષ્ણ કદમ વનની અંદર એની સઘન વિધિઓની અંદર ધેનું ચરાવે છે અને સખાઓ સાથે આનંદ વિહાર કરે છે। વાતાવરણ ઉત્ફુલ્લ છે, પ્રફુલ્લ છે, આનંદની હેલી છે, રસની લાણ છે, બધા મસ્તીમાં મસ્ત છે. ગોપાલ ખુદ આનંદ લૂંટે છે, સખાઓને આનંદ લૂંટાવડાવે છે. આ આનંદની લૂંટ આનંદ ઓછો નથી કરતી, આનંદનું વર્ધનશીલ વાતાવરણ ચાલુ છે. આવા ગોપાલની ચરણ લેવા માટે નંદનવનમાંથી દેવતાઓ આવે છે, ઋષિ મુનિઓ આવે છે, લાલાયિત થઈને વૃંદાવન આવે છે. એને આવા દર્શનની લાલસા જાગે છે, અપેક્ષા છે, તમન્ના છે, ઝંખના છે, અભિપ્સા છે, જેને કારણે દર્શનની લાલસા સાથે, અપેક્ષા સાથે વૃંદાવન આ લોકો આવે છે. અને સ્વર્ગની અપ્સરાઓ પણ દર્શન માટે ઉત્સુક બની જાય છે. અને સ્વર્ગમાંથી વૃંદાવન પૃથ્વી પર વૃંદાવન તરફ દોટ મૂકે છે. આવા સરસ મજાના કૃષ્ણના દર્શન, સખાઓ સંગે ગોષ્ઠી, લીલા, નિત્ય નૂતન નટવર, કૃષ્ણનું અદભુત સ્વરૂપ, જે પ્રસન્ન ચિત્ત છે, આનંદ ઉત્ફુલ્લ છે, આનંદ વહે છે, આનંદ વહાવે છે, અને આનંદમાં બધા વહેતા જાય છે. અફલાતુન વાતાવરણ છે, ગજબના વાઇબ્રેશન્સ છે. આના દર્શન માટે દેવતાઓ પણ ઉત્સુક છે, ઋષિ મુનિઓ પણ ત્યાં પહોંચવા માટે તલપાપડ છે. અને સ્વર્ગની અપ્સરાઓ પણ આ દર્શન માટે ઉત્સુક બનીને વૃંદાવન તરફ દોટ મૂકે છે. ચાલો જલ્દી દર્શન કરી આવીએ. નંદનવન ઉપભોગ ભૂમિ છે. નંદનવનમાં જે જાય છે એ ઉપભોગ ભૂમિ છે. જેટલા પોતે કર્મ સારા કર્યા, જેટલા પુણ્ય કર્મ કર્યા, જેટલા પરોપકાર કર્યા, એનો જે સરવાળો ભેગો થયો છે ને, એ ભોગવવા માટે નંદનવનમાં જાય છે. સ્વર્ગ પણ એવું જ છે. જેટલું પુણ્ય કાર્ય કર્યું એને કારણે સ્વર્ગ મળ્યું, અને એ ભોગવવા માટે સ્વર્ગમાં જાય છે, નંદનવનમાં જાય છે. અને જ્યારે એ પુણ્યકાળ, સમર્પિત કાર્યો પૂરા થઈ જાય છે, ત્યારે ત્યાંથી પદભ્રષ્ટ થઈને પાછા નીચે આવી જાય છે. જેટલી મૂડી જમા કરી હતી એ ત્યાં વાપરવા જ જવાનું છે, વાપરી લે પછી ત્યાંથી નીચે આવી જાય છે. તો નંદનવન ઉપભોગ ભૂમિ છે, અને એનો આનંદ છે એ પણ અલ્પજીવી છે. સ્વર્ગનો આનંદ એકદમ અલ્પજીવી છે. તમારા પુણ્ય કર્મો ખર્ચવા માટે ત્યાં જાઓ છો, ત્યાં ઉપભોગ કરી આનંદ મેળવી, અને એની સાથે સાથે તમારા પુણ્ય કાળ જે છે, જે સંચિત કરેલા પુણ્ય કર્મો છે, એ પૂરા થાય પછી આપોઆપ નીચે આવી જવાય છે. અલ્પજીવી આનંદ છે. પરંતુ આ વૃંદાવનની વિધિઓમાં મુરલી વાદન, રાસ નૃત્ય અને કદમ તલે કૃષ્ણ નૃત્યની બંકિમ છટા, બ્લુ બોય ઓફ વૃંદાવના, સ્ટેન્ડિંગ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના વિથ હિઝ ક્રોસ લેગ્સ એન્ડ ફ્લ્યુટ ઓન હિઝ લિપ્સ, પૂજ્યભાઈનું બહુ ખૂબ જ પ્રિય સેન્ટેન્સ. આવા કૃષ્ણ આગળ, આવા કૃષ્ણની લીલા આગળ, આવા કૃષ્ણના દર્શન સાથે નંદન કાનનના ભોગ, સ્વર્ગના ભોગ તદ્દન ન ગણ્યા છે, એકદમ ફિક્કા છે, રસવિહીન છે, અને ખાલી અપાર્થિવ જગતમાં એ પાર્થિવ બની રહે છે. જ્યારે પૃથ્વી પર વૃંદાવનની જે લીલા છે કૃષ્ણની, એ અકલ્પ્ય, અચિંત્ય, અગમ્ય, અપાર્થિવ છે. એ અત્યારે જ છે એવું નહીં, આ નિત્ય લીલા છે, નિત્ય નૂતન છે, ચિરંજીવી છે, આનો ક્ષય થતો નથી. ક્ષણે ક્ષણે આ લીલા નૃત્ય નૂતન ઘાટ ઘડે છે, પોતે આનંદ લૂંટે છે, અન્યને લૂંટાવે છે, અને આનંદ ખૂટતો નથી, આનંદ વર્ધનશીલ બને છે. સ્વર્ગ અને નંદન કાનન કરતા વૃંદાવનની વિધિઓ, કદમ વૃક્ષ, યમુના પુલેન બધા શાશ્વત આનંદ આપનારા છે. ટૂંકમાં કહું તો નિત્ય લીલા ચાલુ છે. અત્યારના મેનિફેસ્ટેશનમાં પણ શ્રુતિમાં પૂજ્ય ભાઈ રમાનાથ ભગવાન, પૂજ્ય બેન એટલે કે મારા મધર રમાંબાની સહકુટુંબ નિત્ય લીલા ચાલુ છે, અને એમાં જેનો પ્રવેશ થઈ જાય છે એ શાશ્વત લીલાનો ચિન્મય આનંદ માણે છે. અહીંયા પૂરું નથી થતું, આનંદ લેવાનો અને આનંદ લૂંટવાનો છે, અને આનંદ વર્ધનશીલ છે. એમની કૃપાથી જ આ શક્ય. પ્રેરણા નંબર 208. માનવ જીવન સુદુર્લભ છે, પ્રભુનો મહદ અનુગ્રહ છે, એમાં પણ માનવ હૃદય એથી પણ મૂલ્યવાન છે. વિવેક સંપન્ન દ્રષ્ટિથી સદુપયોગ શક્ય છે. ઉત્કર્ષને માટે અમૂલ્ય અવસર છે. પ્રભુની પ્રસન્નતા એના સર્જનમાં સ્પષ્ટ વર્તાય છે. વિરલ ક્ષણોમાં એ પણ માનવ થવા લાલાયિત થાય છે. પોતાની નિસીમતાને આવૃત કરી સીમાબદ્ધ બને છે. માનવ સહજ વ્યવહાર કરે છે, પરંતુ સાથોસાથ અપ્રાકૃત પ્રતિભાથી નવ સંદેશ આપે છે. માનવ સમાજને ઊંચે ઉઠાવે છે, ધર્મ સંસ્થાપન કરે છે. કવચિત ઐશ્વર્યની અભિવ્યક્તિ, પણ વિશેષતઃ ભક્તોને પ્રેમ પ્લાવિત કરવા અને પોતે પણ પ્રેમાસ્પદ બને પ્રેમ લૂંટવા મધુરા તે મધુર લીલા વિલાસ કરે છે. શ્રી કૃષ્ણ, શ્રી ચૈતન્ય, શ્રી રામકૃષ્ણ દેવ આવા જ આવિર્ભાવ છે. માનવ ઉર્મા ઉર્ધ્વની અભિપ્સાની જ્યોતિ મૂકનાર પણ એ જ છે. પૂજ્યભાઈએ રિપીટેડલી કહ્યું છે, માનવ જીવન માનવ જન્મ દુર્લભ છે. પશુ પક્ષી જળચર નભચર સરિસૃપ આ બધામાં માનવ છે એ પ્રભુનું ઉત્કૃષ્ટ સર્જન છે. માનવ જન્મની અંદર વિકાસ શક્ય છે, અન્ય યોનિમાં નથી. માનવ ધારે તો ઉર્ધ્વમાં જઈને માનવત્વ પરથી દેવત્વ પર જઈ શકે છે, નહીં તો અધોગતિ કરીને પશુત્વ પણ પ્રાપ્ત કરી શકે છે. માનવ પાસે પ્રભુને અપેક્ષા છે, કારણ કે એનામાં એટલી એને બુદ્ધિ મૂકી છે, અને એ બુદ્ધિ પોતાના માટે કયો સારો માર્ગ છે એ નક્કી કરવા માટે જ છે. પછીની બુદ્ધિ તો વ્યવધાન રૂપ છે. પછી હૃદય કામ કરે છે. પ્રભુનો મોટો અનુગ્રહ છે કે આ જીવન આપ્યો, અને એમાં પણ માનવ હૃદય એનાથી પણ ખૂબ મૂલ્યવાન છે. વિવેક સંપન્ન દ્રષ્ટિથી માર્ગ નક્કી કરવા માટે બુદ્ધિ આપે છે. વિવેક પુરસર વિવેક સંપન્ન દ્રષ્ટિથી એનો સદુપયોગ શક્ય છે, અને ઉત્કર્ષ માટે આ માનવ જીવને અમૂલ્ય અવસર છે. જેને વધાવી લેવો, જીવન જીવી લેવું, જીવન જીવ્યા પછી એમ થાય કે ના માનવ જીવન જીવ્યો, પ્રભુને એમ થાય કે આને માનવ બનાવ્યો, મેં બરાબર કર્યો. પ્રભુ ને પ્રસન્નતા એના સર્જનમાં માનવત્વમાં સ્પષ્ટ વર્તાય છે. જેમ મંદિર સુધી પગરખા ઉપયોગી થાય છે, પણ શ્રી વિગ્રહના દર્શન માટે પગરખા બહાર મૂકવા પડે છે, એવી જ રીતે માનવ જીવનના ઉત્કર્ષ માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. અને એ કર્યા પછી શ્રી વિગ્રહના દર્શન માટે હૃદય જ કામ કરે છે. ત્યાં તર્ક બુદ્ધિ બધું વ્યવધાન બને છે. અગમ્ય અતર્ક્ય ભગવાન પોતે જ માનવ પર કૃપા વરસાવે છે, અને એ કૃપા બુદ્ધિથી નહીં હૃદયથી જીલાય છે. આવા ક્ષણો અલગ અલગ જ્યારે ઊભી થાય છે, આવી પડો આવી ક્ષણો જ્યારે આવે છે ને, ત્યારે ક્યારેક એવા સંજોગો પણ આવી જાય છે કે પરમાત્મા પોતે માનવ થવા માટે લાલાયિત થાય છે, ઈચ્છુક થાય છે. એને ઈચ્છા થાય છે કે હું માનવ બનું. પોતે નિસીમ છે, બોર્ડરલેસ છે, એ ખુદ પોતાની જાતને સીમાબદ્ધ કરે છે, ઇન બોર્ડર આવે છે. પોતાની જાતે જ માનવ સહજ વ્યવહાર કરે છે. આ કોઈ કર્મો નથી, કોઈ પ્રારબ્ધ નથી, પોતાની ઈચ્છા છે, પોતાની ડિઝાઇન છે, અને માનવ સહજ એનો વ્યવહાર હોય છે. માનવોની સાથે ભળીને રહે છે, પરંતુ સાથો સાથ એની પાસે એક અપ્રાકૃત પ્રતિભા છે, ગજબની પ્રતિભા છે, જેનાથી માનવ અંજાઈ જાય છે. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે કે આ શું છે. હૃદયની અંદર એક સ્વીકાર થઈ જાય છે, શ્રદ્ધા છે, એ આવીને બેસી જાય છે પાંખ પર, અને એમના ચરણોની અંદર આપોઆપ સરેન્ડર થઈ જાય છે, થઈ જવાય છે, કરવું પણ પડતું નથી. પરંતુ આવી પ્રતિભા માનવ સહજ વ્યવહારની સાથે સાથે અપ્રાકૃત પ્રતિભાથી એ નવ સંદેશ પણ આપે છે, યુગ સંદેશ પણ આપે છે, માનવ સમાજને ઊંચે ઉઠાવે છે, ભક્તિમય વાતાવરણ બનાવે છે, ઉર્ધ્વગમન કરાવે છે, ઉત્કર્ષ કરાવે છે, અને ધર્મ સંસ્થાપન કરે છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ક્યારેક ઐશ્વર્યની અભિવ્યક્તિ પણ થાય છે, ક્યારેક કોઈ એવા પ્રસંગો બની જાય છે કે એનું ઐશ્વર્ય દેખાય છે, પણ કવચિત. કેમ કે ચમત્કાર કરવા માટે ડિવિનિટી નથી આવતી. પૂજ્ય ભાઈના જીવનમાં આપણે જોયું છે, અને આ સર્વોત્કૃષ્ટ સત્તા વધારે મેં વધારે સૌથી વધારે સ્પોન્ટેનિયસ આ અવતારમાં બને છે. એક દિવ્યત્વ ગજબનું આ અવતારમાં વ્યક્ત થયું છે, જે અત્યાર સુધીમાં થયું નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. તો ક્યારેક ઐશ્વર્ય, બાકી વિશેષ કરીને ભક્તોને પ્રેમ પ્લાવિત કરે છે, પ્રેમથી આવૃત કરે છે, એક શ્રદ્ધા ઉભી કરે છે, જીવનનું ઉર્ધ્વીકરણ થાય છે, અને લોકોને પ્રેમમાં ભક્તિમાં ગાંડા બનાવે છે, અને પોતે પણ પ્રેમાસ્પદ બને છે. અને પ્રેમ લૂંટવા માટે મધુર અતિ મધુર લીલા વિલાસ કરે છે, ભક્તોને પ્રેમ પણ આપે છે, અને ભક્તોનું પ્રેમ ઝીલે પણ છે. આ તો પ્રેમની લૂંટ છે, અરસ પરસ આદાન પ્રદાન છે, આપવાથી ઘટતું નથી. જે ડિવિનિટી છે એની સાથે રસ પ્રેમ આ બધું છે, એ વર્ધનશીલ છે. વ્યક્તિ સાથે મોહ હોય તો એ થોડી વાર ગમે, પછી ઓછું થતું જાય, અને ઓછું થતા થતા એક વખત એવું આવે કે ન ગમે, પણ ભગવાન અને ભક્ત નો સંબંધ, માં અને સંતાન નો સંબંધ નિત્ય વર્ધનશીલ છે. રોજ રોજ એ વિકાસ પામે છે, રોજ રોજ નવો મળે છે, રોજ રોજ ઊંડો બનતો જાય છે, રોજ રોજ મજબૂત બનતો જાય છે. આ મધુરાતિ મધુર લીલા વિલાસ છે. એમના દાખલા પણ પૂજ્ય ભાઈ આપ્યા છે. શ્રી કૃષ્ણ, શ્રી ચૈતન્ય, શ્રી રામકૃષ્ણ દેવ આવા જ આવિર્ભાવ છે. એમાં હું ઉમેરીને કહું તો રમાનાથ ભગવાન, જે નાથાલાલ હ જોશી પૂજ્ય ભાઈ રૂપે જ જીવ્યા, રમાબેન નાથાલાલ જોશી જે બેન રૂપે જ જીવ્યા અને જેને ભક્તોએ રમાનાથ બનાવ્યા, એ પણ આવો જ આનાથી પણ ઉપરનો આવિર્ભાવ છે. માનવ ઉર્મા ઉર્ધ્વનિ અભેપ્સાની જ્યોતિ મૂકનાર પણ એ જ છે. માનવના ઉર્મા, માનવના હૃદયમાં, માનવના જીવનમાં એક અભિપ્સા ઉર્ધ્વનિ, એક જાગૃતિ, એક લાલસા, એક તમન્ના, એક આશા, ગજબનું તડપન અને અભિપ્સાની જ્યોતિ મૂકનાર પણ, પ્રકાશ મૂકનાર પણ એ જ છે. કેમ કે એને આપણા ઉર્ધ્વીકરણમાં રસ છે. એ કરીને જ જમશે, કરાવીને જ જમશે.